जानम गणमलोय शौत्रिकाळवर्ती उज्जायणम गणमलोय शौत्रिकाळवर्ती शवशावनम ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम। नमः समयशाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे एगो में शाशदो अपाग्नान दर्शन लखनो शेषा में बाहिरा भावा सभी संयोग लखना मारो सुशाश्वत एक दर्शन दान लक्षण जीव छे बाकी बदा संयोग लक्षण भाव मुझती बाह्य छे। हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे कई अन्य ते मारु जरी परमाणु मात्र नथी अरे जे जाणतो अरहंत ने गुण द्रव्य ने परियय पणे ते जीव जाने आत्मने तसुमो पामे लय करे नथी अप्रमत के प्रमत नथी जे एक ज्ञायक भाव छे ए रीत शुद्ध कथा ने जे ज्ञात्य तो तेज छे जेमने त्र तेम ज्ञान नथी कारक नथी वेद करे जाने ज कर्मोदय निर्जरा बंद तेमज मोक्ष ने ध्रुवचल ने अनुपम गति पामेल सर्वेषित ने वंदी कहुषत केवड़ी कथिता समय प्रापृत हो दुस्ताप निज ने मोक्ष पंथे ध्यान भव तेहने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय ओम श्री नमः शिदेव। અત્યારના આપણા ચર્ચામાં જ્ઞાન ગોષ્ઠી ઉપર ચર્ચા ચાલે છે પૂજ્ય ગુરુદેવશ્રીના જ્ઞાન ગોષ્ઠી ઉપરના પુસ્તક ઉપરથી। હમણાં જ આપણે લોકોએ જે બેનશ્રીની તત્વ ચર્ચા સાંભળી એ ખૂબ જ સુંદર તત્વ ચર્ચા ચાલતી હતી। હમણાં તત્વ ચર્ચા તો બધી સુંદર જ હોય છે પણ ઘણી વખત કોઈ એવો વિષય ચાલતો હોય तो खूब सारा एम भावों आता हो त्रण विषय की चर्चा हम पूज्य बेनश्रीना तत्व चर्चा में चाली त्रण विषय आया टोटल। पेलो विषय आता तो कि ध्रुव उपादेय है कि सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग की पर्याय उपादेय है एक पेलो प्रश्न चालतो तो। बीजो प्रश्न एक स्वपर प्रकाशक જ્ઞાનનો આવ્યો હતો હમણાં કે સ્વપર પ્રકાશકનું સ્વરૂપ શું, સ્વપર પ્રકાશકમાં જાણવું કેવી રીતે થાય, અને ત્રીજો પ્રશ્ન પ્રશ્નકાર પૂછતા હતા એ જરા સમજાતો નહોતો પ્રશ્ન આમાં ડિસ્ટર્બન્સને કારણે, પણ પૂજ્ય બેનશ્રીએ આખી તત્વની રુચિ કેવી રીતે હોવી જોઈએ અને એનો મહિમા કેવી રીતે જીવને આવવો જોઈએ એની ચર્ચા હમણાં પૂજ્ય બેનશ્રી 20 મિનિટમાં ખૂબ સુંદર ચર્ચા ચાલી। જ્ઞાનીઓની શૈલી એવી હોય છે કે કોઈ પણ પ્રશ્ન કોઈ પણ જગ્યાએથી આવતો હોય એનું સ્પષ્ટીકરણ બધે પડખેથી કરે। હવે કોઈ જગ્યાએ એમ કે ત્રિકાળી દ્રવ્ય જ ઉપાદેય છે, સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય કે સમ્યક ચારિત્રની પર્યાય કે મોક્ષની પર્યાય એ બધી હે કહી દે, એને પરદ્રવ્ય કહી દે, પર સ્વભાવે કહી દે, સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય છે એમ કહે નિયમસારની 38મી ગાથામાં। સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય છે અને પછી એમ કે ઉપાદેય અપણો અપા એટલે કે આત્માને આત્મા ઉપાદેય છે અને સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય છે એમ કહે। ત્યાં ક્યાંય સાતે તત્વોમાં મોક્ષની પર્યાય આવી ગઈ, સમર નિજરા મોક્ષ આવી ગયા, પુનપાપ આશ્રવ બંધ આવી ગયા, બધું આવી ગયું તો અપેક્ષા જુદી ત્યાં। એવી રીતે નિયમસારની 50 ગાથામાં પર્યાયને પરદ્રવ્ય પર સ્વભાવને હે કહે, જુદો વિષય। અત્યારે બેનશ્રી ચલાવતા હતા એ જુદો વિષય કે ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય છે
અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ એ ઉપાધિ છે. બોલો, હવે આ ચર્ચા સાંભળે અને પછી નિયમસારની ગાથા સાંભળે, હે, એટલે આમાં અપેક્ષા જ્ઞાન બહુ જરૂરી છે. જૈન દર્શનમાં જૈન તત્વ એવું છે, જૈન દર્શન એવું છે, એમાં જો તમને અપેક્ષા બરાબર ખ્યાલમાં ન આવે ને તો ખતવણી ખોટી થઈ જાય, અને ખતવણી ખોટી થાય તો આત્મદર્શન થવું દુર્લભ ન થઈ શકે. આત્મદર્શન એમ જ્યાં જે અપેક્ષાએ ચર્ચા ચાલતી હોય એ અપેક્ષાએ એને સમજવી જોઈએ, નહીતર પછી જ્યારે અહીંયા સમ્યક દર્શનને ઉપાદેય કહે એ સમયે તમે સમ્યક દર્શનને એ કહો તો એ ન ચાલે. જ્યારે ત્રિકાળી દ્રવ્યને ઉપાદેય કેવું હોય ત્યારે પછી તમે સમ્યક દર્શનને ઉપાદેય કહો તો પણ ન ચાલે. એટલે જ્યાં 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 જે અપેક્ષાએ જે સિદ્ધ જ્ઞાનીઓ કરતા હોય એ જ્ઞાનીની હરોળમાં ચાલવું જોઈએ આપણે. જો એ પ્રમાણે ન ચાલીએ, એવું છે, સૌથી પહેલામાં પહેલા તો એ ખ્યાલ હોવો જોઈએ કે શાસ્ત્ર ક્યુ ચાલે છે. સમયસાર છે, નિયમસાર છે, પ્રવચનસાર છે, પહેલા તો એ ખબર હોવી જોઈએ. દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર, જ્ઞાન પ્રધાન શાસ્ત્ર, ચારિત્ર પ્રધાન શાસ્ત્ર, પછી એમાં અધિકાર કયો ચાલે છે કે ભાઈ એમાં પુનપાપ અધિકાર ચાલે છે, આશ્રવ અધિકાર ચાલે, સંવર અધિકાર ચાલે છે કે મોક્ષ અધિકાર ચાલે છે, કે કોઈ ધ્યેયનો ત્રિકાળી દ્રવ્યનો અધિકાર ચાલે છે, ત્યાં એ પ્રમાણે એની ખતવણી થતી હોય. એ અધિકારમાં આચાર્ય ભગવાનને સિદ્ધ શું કરવું છે, આચાર્ય ભગવાનને અહીંયા કેવું શું છે એ એના ખ્યાલમાં હોવું જોઈએ. કોઈ પણ શાસ્ત્ર સાંભળતા હોય, કોઈ પણ ગાથાનો ગુરુદેવ રેફરન્સ પણ આપે, આશ્રવ અધિકાર ચાલતો હોય તો સંવર અધિકારનો રેફરન્સ આપે, પછી પર્યાયને પરદ્રવ્ય કેવું હોય તો નિયમસારનો રેફરન્સ આપે, પોતાનું શુદ્ધ તત્વ બતાવવું હોય તો 320 ગાથાનો રેફરન્સ આપે, સકલ નિરાવરણ અખંડ એક. એટલે એ અપેક્ષા જે બધી છે ને એ પહેલામાં પહેલા એને વાસ્તવિકપણે ખ્યાલમાં ન આવે ને તો ગોટાળો બહુ થઈ જાય. પ્રકાર આમાં અત્યારે આવતું હતું ને, રાગને જ્યારે હે કેવો હોય, વ્યવહાર રત્નત્રયનો રાગ ચાલતો હોય એને જ્યારે હે કેવો હોય, પરદ્રવ્યને હે કેવું હોય, તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગને ઉપાદેય કહે, અને પર્યાય માત્રને જ્યારે હે કેવી હોય ત્યારે ત્રિકાળી દ્રવ્યને ઉપાદેય કહે. નિયમસારની ત્રીજી ગાથામાં એમ આવે કે શુદ્ધ રત્નત્રયના પરિણામ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગના પરિણામ પ્રગટ કરવા માટે ઉપાદેય છે એમ આવે. આચાર્ય ભગવાન પદ્મ પ્રબળ ધારીદેવે લખેલું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ જે પર્યાય રૂપ છે એ પ્રગટ કરવા માટે ઉપાદેય છે, અને એ જ નિયમસારમાં 38મી ગાથા એમ કહે કે પર્યાય માત્ર પરદ્રવ્ય છે, સાતેય તત્વોનો સમૂહ પરતત્વ છે, પરદ્રવ્ય છે. અહીંયા વ્યવહાર રત્નત્રયના પરિણામને ત્રીજી ગાથામાં હે કહી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગના પરિણામને ઉપાદેય બતાવવા છે, કારણ કે એ પ્રગટ કરાવવા છે, એ પ્રગટ કરવા માટે ઉપાદેય છે. આશ્રય કરવા માટે ઉપાદેય નથી, એ પ્રગટ કરવા માટે ઉપાદેય છે. આશ્રય કરવા માટે તો એકલું ત્રિકાળી દ્રવ્ય જ ઉપાદેય છે, અને આશ્રય કરવા માટે ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય જ્યારે થાય છે ત્યારે પર્યાયની સમ્યક પર્યાયનું પ્રગટપણું થાય છે. એ અપેક્ષાએ પ્રગટ કરવા માટે પણ એને ઉપાદેય કહેવામાં આવે છે, અને ત્યારે રાગને હે કહેવામાં આવે છે. એટલે અત્યારે હમણાં જે ચર્ચા ચાલતી હતી એમાં પૂજ્ય બેનશ્રી એમ કહેતા હતા કે ભાઈ એમ કાંઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એમ કાંઈ સાવ કાંઈ એમ કાઢી નાખવાના નથી એને, એમ કે ભાઈ એ જ છે, એમ કે છે જ નહીં કાંઈ, કે છે, અને એમ કે ઉપાદેય છે, પણ એ ઉપાદેયની અપેક્ષા શું, કે રાગ હે છે એ અપેક્ષાએ ઉપાદેય છે, પ્રગટ કરવા માટે ઉપાદેય છે. આશ્રય કરવા માટે પર્યાય બિલકુલ ઉપાદેય ન હોય, આશ્રય કરવા માટે પર્યાય ઉપાદેય થઈ જાય તો આશ્રયભૂત તત્વ જ ન રહે, તો પર્યાયની સુત્તા પ્રગટ ન થાય. એટલે એ બધી ચર્ચા હમણાં ખૂબ સુંદર ચાલતી હતી. પછી એક સ્વપર પ્રકાશકની ચર્ચા ચાલી, કોઈ પ્રશ્ન પૂછ્યો કે સ્વપર પ્રકાશકમાં એમ કે જાણવું કેવી રીતે વર્તતું હોય અને જાણવું કેવી રીતે થાય અને સ્વપર પ્રકાશક એટલે શું, એવો પ્રશ્ન પૂજ્ય બેનશ્રીને પૂછ્યો ત્યારે પૂજ્ય બેનશ્રીએ એનો જવાબ આપ્યો કે ભાઈ સ્વપર પ્રકાશક તો આત્માનો સ્વભાવ છે, એટલે કે જ્ઞાનનો સ્વભાવ છે, અને એ સ્વભાવમાં જાણવું થાય છે, પણ એ સ્વપર પ્રકાશકમાં નિશ્ચય અને વ્યવહાર બે ઉતાર્યા એમણે. સ્વપર પ્રકાશક નિશ્ચય શું અને સ્વપર પ્રકાશક વ્યવહાર શું, એવા બે પ્રકાર ઉતારીને સ્વપર પ્રકાશકની ચર્ચા હમણાં પૂજ્ય બેનશ્રીએ કરી. તો એમાં એ સ્વપર પ્રકાશક નિશ્ચય અને સ્વપર પ્રકાશક વ્યવહાર જે બતાવ્યો એ પણ નિયમસારની 159 ગાથામાં આવે છે. શુદ્ધ ઉપયોગ અધિકારની પહેલી ગાથામાં સમયસારમાં પણ આ ચર્ચા આવે સ્વપર પ્રકાશકની, નિયમસારમાં પણ આ ચર્ચા આવે. એમાં જ્યાં એણે નિશ્ચય બતાવ્યો અને વ્યવહાર બતાવ્યો, તો કે સ્વપર પ્રકાશકમાં નિશ્ચય શું, તો કે સ્વપર પ્રકાશક કોઈ જ્ઞાનની પર્યાય કોઈ જીવને સમ્યક પ્રકારે ઉત્પન્ન થાય તો એ સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય પોતાના આત્માને ઉપાદેય પણે જાણે અને એ જ સમયે એમાં નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ થયા આત્માને ઉપાદેય પણે જાણ્યો, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને આનંદની ઉત્પત્તિ થઈ, તો આનંદને પણ એ જ્ઞાન જાણે, તો આનંદને જાણવું એ પરપ્રકાશકમાં જાય અને ત્રિકાળી દ્રવ્યને જાણવું એ સ્વપ્રકાશકમાં જાય, એવું નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું એક સમયમાં જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ઉપાદેય જ્યારે થાય ત્યારે સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ થાય અને ત્યારે સ્વપર પ્રકાશકમાં આત્માય જણાય અને આનંદ આવ્યો તે પણ જણાય, એને નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવામાં આવે. એ નિર્વિકલ્પ દશાના કાળમાં આવું નિશ્ચયથી સ્વપર પ્રકાશક હોય અને જ્યારે એ જ્ઞાનીનો ઉપયોગ ચ્યુત થઈને બહાર ચાલ્યો જાય ત્યારે એ જ્ઞાનમાં ઉપયોગ બહાર ગયો, પરિણતિ અંદર રહી ગઈ પણ ઉપયોગ બહાર ગયો એટલે વિકલ્પ આવ્યો, તો એ વિકલ્પાત્મક દશામાં જે પર સંબંધીનું જાણવું થાય એને પરની અપેક્ષા આવી માટે એને વ્યવહાર કહેવામાં આવે. ઓલા અંદરના જાણવામાં કોઈ પરની અપેક્ષા નથી, માત્ર દ્રવ્ય સ્વ છે, ગુણ સ્વ છે અને પર્યાય સમ્યક થઈ ગઈ એટલે સ્વ છે, એટલે એને નિશ્ચય કીધો. અને ત્યાંથી જ્યારે બહાર નીકળીને જ્યારે રાગનું જાણવું થાય, પરપદાર્થનું જાણવું થાય, તો એને સ્વપર પ્રકાશકનો વ્યવહાર કહેવાય. શા માટે વ્યવહાર કહેવાય? કારણ કે એમાં કોઈને કોઈ પરની સાપેક્ષતા લાગુ પડી ગઈ. કોઈ પણ પદાર્થમાં તમે પરની સાપેક્ષતા લગાવો એટલે એ વ્યવહાર થઈ જાય, સ્વનો અનુભવ બતાવો તો એ નિશ્ચય થઈ જાય. એવી રીતની ચર્ચા હમણાં સ્વપર પ્રકાશકની પૂજ્ય બેનશ્રી કરતા હતા. થોડી ચર્ચા એવી હતી, આપણે થોડી વિસ્તારથી લીધી એને, કારણ કે સમજણ ત્યારે જ આવે, થોડો વિસ્તાર થાય ને. હે, જ્ઞાનીઓ ટૂંકામાં કહે, એ સમજણ આપણા ઉપર છોડે કે થોડુંક તમે સમજો, અમે તો આટલું કહી છીએ, પછી સમજણ તો આપણે કરવાની છે. પછી રૂચિને મહિમાની ખૂબ સુંદર વાત કરતા હતા કે ભાઈ રૂચિ જ્યાં સુધી જીવને અંતરની થતી નથી અને અંતરનો પોતાના સ્વભાવનો મહિમા જ્યાં સુધી આવતો નથી ત્યાં સુધી જ્ઞાનનું પડખું ગમે એટલું સમજી લઈએ ને, કે જ્ઞાન સ્વપર પ્રકાશક છે, કે જ્ઞાન સ્વપ્રકાશક છે, જ્ઞાનનો અંશ નિરપેક્ષ છે ને જ્ઞાનનો અંશ પાછો સાપેક્ષ થઈ જાય છે ને, એ ગમે તેટલું સમજી લઈએ, પણ જો રૂચિ અંદર કામ ન કરતી હોય અને માત્ર સયોપસમના બાના નીચે સમજણનો પ્રકાર જ ખાલી એવો ચાલતો હોય કે મારે આ સમજવું છે, મારે આ સમજવું છે, મારે આ સમજવું છે, પણ અંતરની રૂચિપૂર્વક સમજવું એના ફરક છે અને ખાલી સમજા કરવું એમાં મોટો ફરક છે. ખાલી સમજા કરવું એક જાણપણા રૂપે રહી જાય છે અને રૂચિપૂર્વક સમજણ કરે એ જાણપણાની સાથે એ રૂચિપૂર્વક અંદરમાં જવાનો પુરુષાર્થ ચાલે છે. એટલે આમાં આ માર્ગમાં રૂચિની જ કિંમત છે. પણ એક વસ્તુ એવી છે કે જેને રૂચિ હોય છે ને એ જ આ માર્ગમાં પ્રવેશ કરે છે. રૂચિ વગરનો જીવ તો આ માર્ગમાં આવતો નથી. આ માર્ગમાં આવે તો ચાલ્યો જાય તરત, રૂચિનો હોય તો, કારણ કે એને કાંઈ ખ્યાલ જ નથી આવતો આમાં શું કહેવા માંગે છે. એટલે એટલી રૂચિ તો છે, સાવ રૂચિ નથી એવું નથી, એટલી રૂચિ તો જીવની છે, પણ રૂચિની એને દ્રઢતા કેમ થાય, વિશેષ રૂચિ કેમ થાય, એની જાગૃતિ કેમ આવે, એના માટે જ્ઞાનીઓ વારંવાર વારંવાર રૂચિ અને મહિમા, રૂચિ અને મહિમા એના ઉપર વજન મૂકતા હોય છે કે તને અંદરથી તારો સ્વભાવ આવો છે એનો તને મહિમા કેમ નથી આવતો, કેમ મહિમા નથી આવતો, તને રૂચિ કેમ થતી નથી. જો મહિમા અને રૂચિ તને થશે તો જ ખરેખર તારો કલ્યાણનો રસ્તો ખુલશે. એટલે તું એવી મહિમા લઈ આવ, એવી મહિમા લઈ આવ કે આના જેટલી મહિમા તને કોઈની ન ભાસે, આના જેવી રૂચિ તને કોઈની ન થાય, ત્યારે ખરેખર તારું જ્ઞાન અંદર જવા માટે પ્રયત્નશીલ થશે. એટલે એવો પુરુષાર્થ જે જીવ કરે એને ખરેખર આ જૈન દર્શનમાં પ્રવેશ તો થઈ ગયો હોય, પણ એ પ્રવેશ પૂર્વક એને અનુભૂતિનો સ્વકાળ પાકવાનો અવકાશ છે. એમ હમણાં આ પૂજ્ય બેનશ્રીની ચર્ચા ખૂબ સુંદર ચાલતી હતી, એમાં આ ચર્ચા આટલી બે ત્રણ વિષયો આવેલા. આપણી ચર્ચા ચાલે છે પૂજ્ય ગુરુદેવશ્રીના જ્ઞાન ગોષ્ઠીના પુસ્તક ઉપર. આપણે ત્રણ બોલ ગઈકાલ સુધીમાં લીધેલા હતા, હવે ચોથો બોલ આવે છે. ચોથો બોલ છે, આખો આમાં વિભાગો છે, એમાં ભગવાન આત્માનો વિભાગ ચાલે છે. ભગવાન આત્માનો વિભાગ છે, દેવશાસ્ત્ર ગુરુનો વિભાગ છે, આત્મ અનુભૂતિનો વિભાગ, ઉપાદાન નિમિત્તનો વિભાગ, નિશ્ચય વ્યવહારનો વિભાગ. પણ આપણે પહેલેથી શરૂ કર્યું છે આ, એટલે એક બોલ લઈ છીએ આપણે. ચોથો બોલ છે, જીવને શરીરવાળો કે રાગવાળો કહેવો એ તો વ્યવહારથી કથન છે, કે ભાઈ જીવ શરીરવાળો છે કે જીવ રાગવાળો છે. કારણ કે શરીર પૂદગલ છે અને શરીરના લક્ષ્ય થતો રાગ પણ ખરેખર તો પૂદગલ છે. એટલે એને શરીરવાળો કેવો કે રાગવાળો કેવો એ તો વ્યવહારથી કથન છે, પણ જીવને સમ્યક દર્શન વાળો તો કહેવાય ને. બોલો, શરીરવાળો ન કહેવાય, રાગવાળો ન કહેવાય, પણ સમ્યક દર્શન વાળો તો કહેવાય કે ખરો કે નહીં? હમણાં બેનશ્રી કહેતા હતા એમ કે સમ્યક દર્શન ઉપાદેય છે. સમ્યક દર્શન વાળો તો એને કહેવો કે નહીં? રાગવાળો તો તમે ના પાડો છો કે પરલક્ષી ભાવ છે, શરીર તો પ્યોર પૂદગલ છે, જળ તો બારદાન છે, બારદાન એકદમ ખાલી ખોખું છે, અને એની પ્રીતિ અનાદિત ચાલે જીવને. આમાં કાંઈ પણ જો સળવડાટ થાય, કાંઈ ગરબડ, તો પહેલામાં પહેલું સવારે મંદિર છૂટે. મંદિર, ગુરુદેવની ટેબ, બધું પેલા છૂટી જાય. પેલા સિદ્ધિ ડોક્ટર. હે, હવે આ સર્વજ્ઞ છે, આ તો આત્માના ડોક્ટર છે, એની વાણી છોડી અને તું શરીરના ડોક્ટર પાસે હું કામ આટા ભારસ ભાઈ? હે, એ તને શું બતાવી દેશે? બતાવી બતાવીને કાંઈ નહીં બતાવી શકે. એટલે પેલામાં પેલા તો શરીરવાળો છે કે રાગવાળો કેવો કે શરીરવાળો, એ તો વ્યવહારથી કથન છે. એ તો વ્યવહાર, પ્યોર વ્યવહાર, એ તો ખ્યાલ આવે, એ તો વ્યવહાર એ નથી, ખરેખર તો અજ્ઞાન છે. વ્યવહાર તો નિશ્ચયપૂર્વક હોય છે, એને વ્યવહાર પણ ખરેખર કહી શકાય નહીં, પણ કોઈ અપેક્ષા એને વ્યવહાર પણ કહેવાય. તો કે શરીરવાળો કેવો, રાગવાળો કેવો, એ તો વ્યવહારથી કથન છે, પણ જીવને સમ્યક દર્શન વાળો તો કહેવાય ને. આવો પ્રશ્ન પૂજ્ય ગુરુદેવશ્રીને કર્યો. હવે પછી પૂજ્ય ગુરુદેવશ્રી જવાબ આપે છે. એક વસ્તુ બહુ સમજવા જેવી છે, એક છે દ્રવ્ય પ્રમાણનું. એ પ્રમાણનું દ્રવ્ય છે, એમાં દ્રવ્ય અને પર્યાય બે છે. દ્રવ્ય અને પર્યાય બે છે, એમાં દ્રવ્યનો પ્રકાર એક છે અને પર્યાયના પ્રકાર બે છે. દ્રવ્યનો પ્રકાર એક છે, એ તો પરિપૂર્ણ શુદ્ધતા રૂપ રહેલો છે, જ્ઞાનમય ભાવ છે, ચૈતન્યમય ભાવ છે, અરૂપી ચૈતન્ય પદાર્થ છે, એ તો એક ત્રિકાળી દ્રવ્ય છે. એ પ્રમાણનો એક વિભાગ, એને નિશ્ચય કહેવામાં આવે છે. હવે પ્રમાણનો બીજો વિભાગ છે, એ પર્યાયનો વિભાગ છે. પહેલો વિભાગ છે એ દ્રવ્યનો વિભાગ છે, બીજો વિભાગ છે એ પર્યાયનો વિભાગ છે. પર્યાયના વિભાગમાં બે પ્રકાર પડે છે. એ બે પ્રકારમાં બે પ્રકારની પર્યાયો છે. એ બે પ્રકારની પર્યાયોમાં એક અશુદ્ધ પર્યાય છે અને એક શુદ્ધ પર્યાય છે. એવા બે પ્રકારના પર્યાયમાં વિભાગ પડે છે. અશુદ્ધ પર્યાય છે એ પુનપાપ આશ્રવ બંધ છે, અને શુદ્ધ પર્યાય છે એ સમર નિદ્રા મોક્ષ છે. પર્યાયમાં બે વિભાગ પડે છે. દ્રવ્યનો એક વિભાગ છે માત્ર ચૈતન્ય, જ્ઞાયક ભાવ, પરમપરિણામિક ભાવ, એકરૂપ વસ્તુ માત્ર છે. આ દ્રવ્યનો એક ભાગ અને પર્યાયના બે ભાગ, એક આશ્રવ પુનપાપ બંધવાળી પર્યાય, એક સંવર નિદ્રા મોક્ષવાળી પર્યાય, એક અશુદ્ધતાવાળી પર્યાય, એક શુદ્ધતાવાળી પર્યાય. એ પર્યાયના બે વિભાગને છોડે તો પર્યાય એક છે. એમ પર્યાય અને દ્રવ્ય બે થઈને એક આખું એક પ્રમાણનો વિષય છે, એક એને પ્રમાણનો વિષય કહેવાય. એ પ્રમાણનો વિષય હોય એ કદી ઉપાદેય ન બની શકે. શા માટે ઉપાદેય ન બની શકે? કારણ કે પ્રમાણના વિષયમાં પર્યાય અશુદ્ધ પણ આવી જાય, પર્યાય શુદ્ધ પણ આવી જાય, અને ત્રિકાળી દ્રવ્ય પણ આવી જાય, બધું સાથે આવી જાય. એ બધું સાથે ગ્રહણ કરવા એ લાયક નથી. અને વસ્તુ આખી દ્રવ્ય પર્યાય સ્વરૂપ પ્રમાણના વિષય એટલો જ આત્મા છે. આત્મા કેટલો છે? તો કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ પેલા આત્મા છે, પ્રમાણનો વિષય એટલો જ આત્મા છે. એની બહાર જેટલું છે, આઠ કર્મ છે, શરીર છે, મન વચન કાયા છે, એ બધી પાંચ ઇન્દ્રિયો છે, એ બધું તો પ્યોર જળ ને પૂદગલ છે. એની સાથે તો બિલકુલ પ્રમાણના દ્રવ્યને સંબંધ નથી. તો પ્યોર પૂદગલ, પ્યોર જળ છે. કારણ કે એ વસ્તુમાં ક્યાંય ચેતનનો અંશ નથી, ક્યાંય ચેતના વ્યાપ્તિ નથી, કોઈ જગ્યાએ ક્યાંય એની સાથે પ્રમાણના દ્રવ્યને સંબંધ થતો નથી. છે બધું એક ક્ષેત્રાવગા હે, એક ક્ષેત્રાવગા એ રહેલું છે. આ શરીર જ્યાં છે એક ક્ષેત્રાવગા હે, ત્યાં જ આત્મા રહેલો છે. દેહ દેવળમાં ચૈતન્ય મૂર્તિ દેહથી બિન બિરાજમાન છે, અને એ ચૈતન્ય મૂર્તિની સાથે જ એનું પર્યાય નામનું તત્વ રહેલું છે. એ પર્યાયમાં શુદ્ધતા કે અશુદ્ધતા જે થાય છે એ પણ ત્યાં પ્રમાણના દ્રવ્યમાં રહેલી છે. તો અહીંયા જે વાત આ વિષય ઉપાડ્યો છે અહીંયા, તો એમ જ્યારે કહેવા માંગે કે ભાઈ જીવને શરીરવાળો કે રાગવાળો કેવો હોય તો વ્યવહારથી કથન છે. શરીર તો પ્યોર પૂદગલ છે, પણ રાગ થાય છે એની પર્યાયમાં. શરીરમાં રાગ નથી થતો, પૂદગલમાં રાગ નથી થતો. પૂદગલના લક્ષ્ય જીવની વિભાવ પર્યાયમાં રાગ થાય છે. એ પર્યાય છે એ જીવની અશુદ્ધ પર્યાય છે. એ જીવની અશુદ્ધ પર્યાય છે. જીવની અશુદ્ધ પર્યાય છે કોઈ અપેક્ષાએ. શાસ્ત્રોમાં પણ અજ્ઞાન ભાવે જીવ રાગનો કરતા છે એમ પણ આવે. શરીરનો કરતા નથી એટલે રાગનો કરતા છે એમ કહે. રાગનો કરતા નથી એટલે સમ્યક દર્શનનો કરતા કહે. સમ્યક દર્શનનો કરતા નથી એટલે અકર્તા કહે. એવા પ્રકારો આવ્યા કરે બધા, એક પછી એક, એક પછી એક. તો અશુદ્ધ પર્યાય કોઈ પણ હોય તો અશુદ્ધ પર્યાય પણ એના પ્રમાણના દ્રવ્યમાં છે. અશુદ્ધ પર્યાય ક્યાંય બહાર જળમાં નથી થતી, પૂદગલમાં નથી થતી. હવે અહીંયા એમ કે છે કે એ શરીરવાળો ને રાગવાળો કેવો હોય તો વ્યવહારથી કથન છે. એટલે એક તો પૂદગલને પૃથક રાખે છે અને અશુદ્ધ પર્યાયને જુદી પાડે છે. રાગની પર્યાય એટલે આશરો ભાવ, કે રાગને તમે સમુચ્ચયપણે ગણો ગણો તો પુનપાપ આશરો બંધ બધું એમાં આવી ગયું. તો એ બધી અશુદ્ધ પર્યાય છે. એ રાગ ગયો અશુદ્ધ પર્યાયમાં. તો શરીરવાળો અને અશુદ્ધ પર્યાય વાળો તો જીવ ખરેખર છે જ નહીં. શા માટે નથી? એ આશરો ભાવ છે એ પ્રમાણના દ્રવ્યમાં છે, બંધ ભાવ છે એ પ્રમાણના દ્રવ્યમાં છે. એ દ્રવ્યની પર્યાય છે એ દ્રવ્યના પરિણામ છે. એ કોઈ પૂદગલના પરિણામ નથી, જળના પરિણામ નથી. છતાંય એને શરીરવાળો અને રાગવાળો જીવને કેવો એ વ્યવહારથી કથન છે એમ કરીને કાઢી કેમ નાખે છે એને? આ તો પર્યાયમાં થાય છે. શુદ્ધ પર્યાયને રાખો અને અશુદ્ધ પર્યાયને કાઢી નાખો એ તો અન્યાયવાળી વાત છે. બધી પર્યાય તો દ્રવ્યની છે, તો એને કેમ કાઢી નાખો છો અને શુદ્ધ પર્યાયને કેમ તમે રાખો છો? એમ પ્રશ્ન થાય ને. ન થાય તો હું કરું છું? તો ઈ કેવી રીતે, એનો એનો અર્થ શું? શા માટે આમ કહેવામાં આવે છે? બધી જગ્યાએ આ વિષય આમ કેમ આવ્યા કરે? રાગ જીવની પર્યાયમાં થતો હોવા છતાં એ પર્યાય બહાર કાઢી નાખે. સમ્યક દર્શન પર્યાયમાં થાય તો કે એ પર્યાયથી તો આત્મા અભિન્ન છે. સમ્યક દર્શન તો આત્માની પર્યાય છે અને રાગ આત્માની પર્યાય નથી. હવે એ ગુણની પર્યાય છે, ઓલી એ ગુણની પર્યાય છે. તેનો અર્થ શું? એનો અર્થ એમ છે કે શુદ્ધતા જે પ્રગટ થાય છે એ કાયમ માટે રહી જાય છે, અને અશુદ્ધતા જે પ્રગટ થાય છે એ નીકળી જાય છે. અશુદ્ધતા છે એ રાગાદી ભાવ છે, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ જે કાંઈ ભાવો છે એ બધા શું થાય છે? એ નીકળી જાય છે. સમ્યક દર્શનના કાળમાં પણ ખરેખર એ હોતા નથી. સમ્યક દર્શનથી આગળ જતા 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 ગુણસ્થાનની પરિપાટી આગળ વધતા વધતા જ્યાં એને બારમું ગુણસ્થાન યથાખ્યાત ચારિત્રનું આવે ત્યારે પૂરેપૂરો રાગ ચાલ્યો જાય છે. એ રાગ ચાલ્યો જાય છે, સમ્યક દર્શન ચાલ્યું નથી જાતું, સમ્યક જ્ઞાન ચાલ્યું નથી જાતું, સમ્યક ચારિત્ર ચાલ્યું નથી જાતું, એ કાયમ રહે છે અને ઓલું નીકળી જાય છે. માટે એને પહેલેથી કાઢી નાખે છે કે એ તારો ભાવ નથી, એ તારો સ્વભાવ નથી. પરલક્ષે થતી પર્યાય એ તારી પર્યાય હોવા છતાં એમાં તારું સત્વ વ્યાપતું નથી, તારા લક્ષે તે થઈ નથી, માટે તે પર્યાયને અમે વિભાવ કહી અને એને પરદ્રવ્યના ખાતામાં નાખીએ છીએ, એને ખરેખર પૂદગલના ખાતામાં નાખી દઈએ છીએ. કારણ કે એ ભાવ પણ પૂદગલના સંગે થયેલો છે, આત્માના સંગે થતો ભાવ નથી. સમ્યક દર્શન આત્માના સંગે થતો ભાવ છે, માટે તેને આત્માનો ભાવ કહીએ છીએ. રાગ છે એ પૂદગલના સંગે થતો ભાવ છે, માટે તેને પૂદગલનો કહી છીએ, શરીરનો કહી છીએ, વ્યવહાર કહી છીએ, નીકળતો ભાવ કહી છીએ, આકુરતા ઉત્પન્ન કરનારો ભાવ કહી છીએ, સમ્યક દર્શનના ટાઈમે હોતો નથી એવો ભાવ કહી છીએ. એમ કરીને રાગને પોતાની પર્યાયમાં થતો હોવા છતાં એને પૃથક કહેવામાં આવે છે. એટલા માટે જ્યાં 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 રાગની ચર્ચા આવે ત્યાં પૂજ્ય ગુરુદેવશ્રી એને તરત જ બહાર કાઢી મૂકે છે. ગુરુદેવને ખબર છે મારી પર્યાયમાં રાગ ચાલુ છે. શું કહું છું? ગુરુદેવની પર્યાયમાં રાગ ચાલે છે, શાસ્ત્ર વાંચનનો રાગ, આહાર લેવાનો રાગ, હે, કોઈ પણ રાગ એને ચાલતો હોવા છતાં જ્ઞાની હંમેશા એમ જાણે છે કે આ ક્રિયા ખરેખર મારી નથી, કારણ કે મારા સ્વભાવના લક્ષે થઈ નથી, માટે તે ક્રિયા મારી નથી. જેના લક્ષે થાય છે તેની તે ક્રિયા છે. એમ કરીને જ્ઞાની હંમેશા રાગથી વ્યાવૃત થઈને પોતાના સ્વભાવમાં પરિણમતો જાણતો પરિણમતો એમ જ એનું પરિણમન ચાલ્યા કરે છે. માટે રાગને અને શરીરને અહીંયા વ્યવહાર કહીને પહેલામાં પહેલા અહીંયા એને બહાર રાખે છે. જીવને શરીરવાળો કે રાગવાળો કેવો એ તો વ્યવહારથી કથન છે, પણ જીવને સમ્યક દર્શનવાળો તો કહેવાય ને. હવે રાગવાળો ને શરીરવાળો તો નથી કીધો, હવે સમ્યક દર્શનવાળો કહેવાય કે નહીં? તો પૂજ્ય ગુરુદેવશ્રી જવાબ આપે છે. હવે દ્રવ્ય પર્યાયની જો યથાર્થ ખ્યાલ જ ન હોય ને એને તો આમાં ગોટા બહુ થાય. જ્યાં પર્યાય પર્યાય દ્રવ્યમાં નથી એમ કે ને, એટલે છે તો આખી પર્યાય દ્રવ્યમાં નથી. પછી કોઈ વાર એમ કે રાગ દ્રવ્યમાં નથી, તો પછી એમ કે શુદ્ધ પર્યાય દ્રવ્યમાં છે, તો કે ના, શુદ્ધ પર્યાય દ્રવ્યમાં નથી પણ દ્રવ્યથી કથનચિત ભિન્ન છે અને રાગ છે એ સર્વથા ભિન્ન છે. તો એ જેને અશુદ્ધ પર્યાય, શુદ્ધ પર્યાય અને શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય એની વાસ્તવિકતા એનું સ્થાન ક્યાં છે એ ખબર હોય ને તો જ ખરેખર એને ભેદ જ્ઞાનનો પ્રકાર ખ્યાલ આવે, એને વસ્તુનું સ્વરૂપ સમજાય, એને દ્રવ્ય પર્યાયની યથાર્થતા સમજાય, દ્રવ્ય એકરૂપ રહે છે અને પર્યાયમાં બે પ્રકાર શુદ્ધતા અને અશુદ્ધતાના છે એ સમજાય, અશુદ્ધતા નીકળી જતી હોવાથી હેય છે એમ સમજાય, શુદ્ધતા કાયમ રહેતી હોવાથી પ્રગટ કરવા માટે ઉપાદેય છે એમ પણ સમજાય, અને આશ્રય લેવા માટે ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય છે એમ પણ સમજાય. એટલે આ દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ્યાં સુધી યથાર્થ ખ્યાલમાં ન આવે ને ત્યાં સુધી પ્રવચનો બધા સાંભળી લઈએ, ઘણું સંભળાય, પણ એને સાંભળતા સાંભળતા એ ભેદજ્ઞાનનો પ્રકાર ન ચાલે. એને શું થાય કે એ પર્યાયની વાત આવે તો એને એમ થાય પર્યાયની વાત છે, દ્રવ્યની આવે તો દ્રવ્યની વાત થાય છે એમ એમ લાગ્યા કરે ખાલી. પણ એ ભિન્નતા કેવી રીતે છે એ સાંભળતા સાંભળતા એનું ભેદજ્ઞાન જ્યારે ચાલવા માંડે ને ત્યારે એને પોતાને ખ્યાલ આવે કે હવે મારી સમજણમાં કંઈક યથાર્થતાનો પ્રાણ પુરાણો છે. નહીતર શું થાય, એક સાંભળવા પૂરતું રહી જાય છે આ બધું. ગુરુદેવે તો કરુણા કરીને જ્યારે તમે ટેપ ચાલુ કરો એટલે ગુરુદેવ બોલે, તમને ઈચ્છા થાય કે હવે મારે હમણાં કંઈક સાંભળવું છે એટલે ટેપ ચાલુ કરી દો એટલે ગુરુદેવ તો તરત બોલશે. પણ એ ઉતારવાનું તો આપણે છે અંદરમાં. જો આપણે એની સમજણપૂર્વક વિચારણા ન કરી તો તમે 2-5 હજાર પ્રવચન સાંભળો તો એ ખ્યાલ ના આવે કાંઈ, કારણ કે આ કાંઈ પહેલી વાર નથી સાંભળતો. આ તો સમસરણમાં અનંતવાર જઈ આવ્યો, અનાદિનો છે આ જીવ, આ કાંઈ હમણાંનો નવો જીવ છે, તો અનાદિનો સાંભળતો સાંભળતો આવે છે. એટલે ઉપયોગની એકાગ્રતા, સમજણની યથાર્થતા, એ બધું એના જ્ઞાનમાં એકદમ બરાબર વ્યવસ્થિત ગોઠવાવું જોઈએ. પ્રવચનકાર તો પ્રવચન આપીને ચાલ્યા જાય, ગુરુદેવની ટેપ એક કલાક આવે પૂરી થઈ જાય, પછીનો ટાઈમ તો આપણો હોય, પછીનો ટાઈમ આપણો આપણા માટે હોય, એમાં એની નિર્ણય શક્તિ જો ખીલે નહીં, એની વિચારધારા જો કામ ન કરતી હોય, દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ જો એને યથાર્થ સમજાતું ન હોય, તો એને હે ઉપાદેય વિધિ નિષેધ એવું કાંઈ થાય નહીં એને. અને હે ઉપાદેય ને વિધિ નિષેધ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ખરેખર એને ત્રિકાળી દ્રવ્યમાં દ્રષ્ટિ જવાનો પુરુષાર્થ ચાલુ જ ન થાય. પછી એને એમ થાય કે હું ત્રિકાળી દ્રવ્ય જ છું, ને હું શુદ્ધ જ છું, ને હું અખંડ જ છું, ને હું એક છું, ને વિકલ્પો ઘણા કરે, પણ એ વિકલ્પમાં આત્મા નથી. વિકલ્પથી પાર એક તત્વ છે, એ એવું છે કે એ તત્વ કોઈ દિવસ ક્યાંય ભળતું નથી, એવું એક નિર્વિકલ્પ તત્વ છે. અને એ નિર્વિકલ્પ તત્વ નિર્વિકલ્પ પર્યાયમાં બિરાજમાન હોય છે એવી અહીંયા વાત બતાવે છે. જો કે છે કે જીવને સમ્યક દર્શન વાળો કહેવો એ પણ પર્યાયથી કથન છે. એટલે સમ્યક દર્શન છે એ પર્યાય છે, શ્રદ્ધા ગુણની અવિપરીત પર્યાય એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાયને મિથ્યા દર્શન કહેવામાં આવે છે. કોઈ પણ જીવ ત્રિકાળી દ્રવ્ય હોય એને કોઈ પણ શુદ્ધ પર્યાય સાથે પણ તમે જોડો તો એ ખરેખર પર્યાયથી કથન કરવામાં આવ્યું છે, પર્યાય નહીંથી કથન છે એમ કહેવામાં આવે. ખરેખર ત્રિકાળી દ્રવ્ય છે એ નથી સમ્યક દર્શન વાળો, મિથ્યા દર્શન વાળો તો નથી જ, નથી કેવળ જ્ઞાનની પર્યાય વાળો. જીવ તો પરમ પારિણામિક ભાવ લક્ષણ વાળો છે, જીવ તો ત્રિકાળ જ્ઞાન દર્શન ઉપયોગ વાળો છે, જીવ તો અનંત ગુણ સ્વરૂપ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છે, જીવ તો ત્રિકાળ વસ્તુ માત્ર છે, એની સંપત્તિમાં અનંત ગુણો રહેલા છે, અસંખ્ય પ્રદેશ રહેલા છે, એની ત્રિકાળતા રહેલી છે, એની નિર્વિકલ્પતા અંદર રહેલી છે, એવું એક શુદ્ધ ચૈતન્યપણું છે. એટલો જ માત્ર જીવ છે, એટલું જ માત્ર અસ્તિત્વ છે, એટલો જ માત્ર દ્રવ્યનો ભાગ છે. અને એ દ્રવ્યનો ભાગ જેને ખ્યાલમાં આવે છે એને નિયમથી સમ્યક દર્શન થાય છે, અને એ સમ્યક દર્શન થાય છે ત્યારે એ સમ્યક દર્શનની પર્યાય આત્માથી કોઈ એક અપેક્ષાએ અભિન્ન કહેવામાં આવે છે. એ અભિન્ન કહેવામાં આવે છે એટલે જીવને સમ્યક દર્શન વાળો કહેવો એ પર્યાયથી કથન છે, એ દ્રવ્યથી કથન નથી. કારણ કે દ્રવ્ય તો અનંતી સમ્યક દર્શનની પર્યાયનો પિંડ છે, અનંતી સમ્યક દર્શનની પર્યાય જે એક શ્રદ્ધા ગુણમાંથી નીકળે છે એવા અનંત ગુણનો પિંડ એવું આખું ત્રિકાળી દ્રવ્ય ગુણી છે. એટલે એને માત્ર એક સમ્યક દર્શન વાળો કહેવો એ પણ ખરેખર પર્યાયથી એ બોલ છે કે સમ્યક દર્શન વાળો જીવ છે, એ પર્યાયથી કહેવામાં આવે છે. એટલે કહે છે કે જીવને સમ્યક દર્શન વાળો કહેવો એ તો પર્યાયથી, એ પણ પર્યાયથી કથન છે. જીવ તો વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, વિજ્ઞાન ઘન સ્વરૂપ છે એટલે કે એ પોતે વિશેષપણે જ્ઞાન ઘન એટલે જ્ઞાનનો પિંડ છે, એમાં કોઈ જાતની પર્યાયો ઉત્પાદવે વાળી નથી, ઉત્પાદવે વાળી પર્યાયો પણ નથી, કોઈ સામાન્ય જ્ઞાનનો અંશ જે ઉત્પાદ વાળો છે એ પણ ખરેખર ત્રિકાળી દ્રવ્યમાં નથી. જે આપણે સવાર ચર્ચા ચાલે છે ને કે જ્ઞાનનો અંશ, જ્ઞાનનો અંશ જે અંદરથી બહાર આવે છે જેને પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ કીધો, એ અંશ પણ દ્રષ્ટિના વિષયમાં નથી, કે એ અંશ દ્રષ્ટિનો વિષય નથી, કારણ કે એ અંશ છે, એ જ્ઞાનનો એક અંશ છે, એ એક અંશમાં અનંત ગુણ નથી. અનંત ગુણ હોય એને દ્રષ્ટિનો વિષય કહેવાય, અનંત ગુણથી સબર હોય ગુણી એ દ્રષ્ટિનો વિષય હોય. એક જ્ઞાનની આંશિક પર્યાયમાં દ્રષ્ટિનો વિષય બિલકુલ કહેવામાં આવતો નથી, એ ઉપયોગ છે, એ નિરપેક્ષ છે, એ ઉપયોગમાં કોઈ અશુદ્ધતા નથી. દ્રવ્ય જેવું છે એવું જ જ્ઞાન પ્રગટ થતું હોવા છતાં એ અંશ છે અને દ્રવ્ય અંશી છે, અંશી છે તે દ્રષ્ટિનો વિષય છે, અંશ છે તે ખરેખર પર્યાય છે. એટલે અહીંયા કહે છે કે જીવ તો વિજ્ઞાન ગણ સ્વરૂપ છે, સમ્યક દર્શન પર્યાય તો એક અંશ છે, એક અંશ છે એટલે કે એક સમયની એક આંશિક પર્યાય છે જે નવી પ્રગટ થાય છે, જે ધર્મની પર્યાય કહેવામાં આવે પણ થાય છે એક સમય માટે પ્રગટ, બીજે સમયે બીજી પર્યાય, ત્રીજે સમયે ત્રીજી પર્યાય, ચોથે સમયે ચોથી પર્યાય, એમ એ આંશિક પર્યાય છે એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એટલે એ સમ્યક દર્શન વાળો આત્માને કહેવો એ પણ પર્યાયથી કથન છે. જીવ તો ને જીવ ત્રિકાળી વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, એટલે કે વિજ્ઞાન ઘન સ્વરૂપ જીવ છે તેને જ ખરેખર જીવ કહેવામાં આવે છે. બાકીની શુદ્ધ પર્યાય વાળો પણ એને નથી કહેવામાં આવતો, તો અશુદ્ધ પર્યાય વાળો તો એને કહેવામાં ક્યાંથી આવે? જ્યારે શુદ્ધ પર્યાયને સાથે જોડીને કહેવામાં આવે ત્યારે એ પર્યાય સાપેક્ષ દ્રવ્યનું કથન છે એમ આપણે સમજવું, અને પર્યાય પરિણત દ્રવ્યનું કથન છે કે સમ્યક દર્શન રૂપે એ દ્રવ્ય જ પરિણમ્યું છે અને એ પર્યાય જ સમ્યક દર્શન રૂપ થઈ છે, માટે એ સમ્યક દર્શન વાળો ખરેખર આત્મા કહેવામાં આવે છે. દ્રવ્ય તો અપરિણામી છે, પણ અપરિણામીની સાથે સમ્યક દર્શનની પર્યાય જોડો તો એ એમ કહેવામાં આવે કે એ જીવની જ પર્યાય હોવાથી જીવ તત્વ એવું ને એવું રહે છે, પણ જીવની પર્યાય પરિણમતી જોઈને જીવ તત્વ પણ પરિણમ્યું એવો ઉપચાર કરવામાં આવે છે. માટે એ પર્યાય પરિણત દ્રવ્ય આખું છે એ પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે છે. સમ્યક દર્શન વાળી પર્યાય વાળું દ્રવ્ય હોય તો પણ પ્રમાણનું દ્રવ્ય છે, અશુદ્ધ પર્યાય વાળું દ્રવ્ય હોય તો પણ પ્રમાણનું દ્રવ્ય છે. પ્રમાણના દ્રવ્યમાં બે પ્રકાર પડે છે. જો પ્રમાણના દ્રવ્યને ખાલી અશુદ્ધ પર્યાય વાળું જ માને એમ પણ નથી, અશુદ્ધ પર્યાયના અભાવપૂર્વક શુદ્ધ પર્યાય વાળું દ્રવ્ય થાય છે એ પણ ખરેખર પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે છે. અને નિશ્ચયનું દ્રવ્ય એ અશુદ્ધ પર્યાય કે શુદ્ધ પર્યાય બેમાંથી કોઈ જેમાં નથી હોતી એને નિશ્ચયનું ત્રિકાળી દ્રવ્ય કહેવામાં આવે છે, એવો આ બોલનો અર્થ છે આમાં. હવે પાંચમો બોલ કહે છે કે સમ્યક દર્શન ને આત્મા ભેદરૂપ છે કે અભેદરૂપ. આખી ચર્ચા છે ને આ દ્રવ્ય પર્યાયની ચર્ચા આમાં ચાલે છે. આખી પ્રશ્નોત્તરી જે આવી છે ને આ બધી બે ત્રણ પ્રશ્નો છે દ્રવ્ય પર્યાયના પ્રશ્નો જ છે, એટલે દ્રવ્ય પર્યાયની ચર્ચા આપણે થોડી લઈ લીધી. સમ્યક દર્શન અને આત્મા એ ભેદરૂપ છે કે અભેદરૂપ? સમ્યક દર્શન આદિ ઉત્તર આપે છે પૂજ્ય ગુરુદેવશ્રી. આપણી ચર્ચા ઘણી આમાં આવી ગઈ આ પ્રશ્નની, પણ છતાં આપણે લઈ છીએ ને. સમ્યક દર્શન અને આત્મા ભેદરૂપ છે કે અભેદરૂપ? પૂજ્ય ગુરુદેવશ્રી જવાબ આપે છે કે સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાય અને આત્મા અભેદ છે. શા માટે અભેદ છે? સમ્યક દર્શન અને નિર્મળ પર્યાય સમ્યક દર્શનની અને આત્મા અભેદ છે એમ કહે છે. શા માટે અભેદ છે એમ કહે છે કે જ્યારે કોઈ પણ જીવને સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય, સમ્યક જ્ઞાનની પ્રગટ થાય, સમ્યક ચારિત્રની પ્રગટ થાય, એટલે કે મોક્ષ માર્ગની પર્યાયોની ઉત્પત્તિ થાય, ત્યારે એને નિર્વિકલ્પ ધ્યાન આવે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગમાં નિર્વિકલ્પ ધ્યાન આવે. એવી નિર્વિકલ્પ ધ્યાનના કાળે, નિર્વિકલ્પ જ્ઞાનના કાળે, નિર્વિકલ્પ શ્રદ્ધાના કાળે એને દ્રવ્ય પર્યાયના કોઈ ભેદ વિકલ્પો ત્યાં હોતા નથી. કોઈ પણ પ્રકારનો જો ભેદ ત્યાં હોય એને એવો વિચાર આવે કે આ મારી સમ્યક દર્શનની પર્યાય દ્રવ્યનો અનુભવ કરે છે એવો વિચાર આવે એ સમયે, તો એ સમયે ત્યાં સમ્યક દર્શન નથી હોતું. સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય અને સમ્યક ચારિત્રની પર્યાય એ ખરેખર આત્મા સાથે અભેદ થઈને પરિણમી ત્યારે કોઈ પણ પ્રકારના ત્યાં દ્રવ્ય પર્યાયના ભેદ વિકલ્પો નથી હોતા. ભેદ વિકલ્પો સમાપ્ત થઈ જાય છે, છતાં દ્રવ્ય પર્યાય એવા ને એવા રહી જાય છે, અને છતાંય સૂક્ષ્મ જ્ઞાનથી જોવો તો પર્યાય પર્યાય રૂપ છે ને દ્રવ્ય દ્રવ્ય રૂપ છે. જુઓ એક દ્રષ્ટાંત આપું એટલે ખ્યાલ આવશે જરાક, ઘણાને ખ્યાલ હોય આ દ્રષ્ટાંતો. કોઈ જીવ હોય ને, જીવ એને હાથમાં ખૂબ બળતરા થાય, બળતરા દાજી ગયો સમજી લ્યો જીવ, હાથમાં જલન થાય ને બળતરા થાય, તો કોઈ બાજુમાં એનો હિતેચ હોય એને એમ કહે કે ભાઈ તને આટલી બધી બળતરા થાય છે ને તું બરફની પાટ ઉપર હાથ મૂકી દે એટલે તારો હાથ છે ને એમાં ઠંડક થઈ જશે, બરફની પાટ ઉપર હાથ મૂકી દે એટલે તારું આ જે જલન છે ને એ મટી જશે. તો હવે એ તો બહુ ભણેલો માણસ, ખૂબ અભ્યાસ કર્યો, ક્ષયોપશમ ગણો, તો કે ભાઈ આ તો જલન તો પર્યાયમાં છે અને આ બરફની પાટ તો દ્રવ્ય છે, હવે જો હું દ્રવ્ય ઉપર હાથ મૂકું તો દ્રવ્ય અને પર્યાય તો એક થઈ જાય, તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જશે, માટે હાથ ન મુકાય ત્યાં. એ હાથ જો ત્યાં મૂકો તો દ્રવ્ય અને પર્યાય તો સર્વથાભિન્ન છે, એક અંશ છે એક અંશી છે, એને સંબંધ જ નથી, પછી હાથ કેવી રીતે મુકાય દ્રવ્ય ઉપર? તો ઓલો સમજુ માણસ કે તું જરાક શાંતિ રાખ, તારું પ્રયોજન શું છે? દ્રવ્ય આવું છે ને પર્યાય આવું છે એ સમજવાનું પ્રયોજન છે કે હાથમાંથી જલન કાઢવાનું પ્રયોજન છે? તારું પ્રયોજન શું છે? તારું તારું પ્રયોજન ખાલી દ્રવ્યને સમજી લેવું, પર્યાયને સમજી લેવું એટલું જ છે કે દ્રવ્ય અંશી છે ને પર્યાય અંશ છે ને દ્રવ્યમાં પર્યાય નથી ને દ્રવ્ય દ્રષ્ટિનો દ્રવ્ય છે એ દ્રષ્ટિનો વિષય છે ને પર્યાય છે એ જ્ઞાનનો વિષય છે ને તારે એ ખાલી તારા જ્ઞાનના સંયોગસમમાં રાખવું છે કે તારે પ્રયોગ કરીને તારા હાથને ઠારવો, તારે શાંતિ જોઈ છે, તારે સુખ જોઈ છે? તો કે ના જોઈ છી તો સુખ કે? તો કે તો બરફ ઉપર હાથ મૂકી દે તું, કાંઈ વાંધો નહીં. તો બરફ ઉપર હાથ મૂકે છે તો ઠંડક થવા માંડે છે. હા બરાબર છે. હા તો કે હવે તે બરફ ઉપર હાથ મૂક્યો ને, હવે આ બરફ અને હાથ બે એક થઈ ગયા છે કે જુદા છે? તો કે ના ના એ તો હાથ મૂક્યો ત્યારે જુદા જ છે. તો કે ભાઈ એ જ્યારે હાથ મૂક ત્યારે જુદા છે, હાથ ન મૂક ત્યારે જુદા જ છે. પણ તારું પ્રયોજન તને જલન વયું ગયું ને એ તારું પ્રયોજન છે. તું દ્રવ્ય ઉપર તારી દ્રષ્ટિ કર, દ્રવ્ય ઉપર તારી દ્રષ્ટિ સ્થાપ, હું દ્રવ્ય છું એમ તારા જ્ઞાનને તું સ્થાપ, તો તારા જે શ્રદ્ધામાં મિથ્યાત્વ છે એ વયું જશે. પછી દ્રવ્ય પર્યાય એક છે કે જુદા છે એનું તારે ક્યાં પ્રયોજન છે? અને એ કોઈ દિવસ એક નહીં થાય. અનુભવના કાળે પણ એ સર્વથા એક નથી થતા. એ કથનચિત અભિન્નતા થાય છે, એ જુદાને જુદા રહે છે. કારણ કે પર્યાય બીજે સમયે પાછી ઉત્પાદ પામે છે, પાછી વ્યય થાય છે, ઉત્પાદ વે ચાલુ રહે છે અને ધ્રુવ એવો ને એવો રહી જાય છે. એટલે આમાં શું છે કે એકલી જેને પગ ચડી ગયો હોય ને કે ભાઈ દ્રવ્ય ત્રિકાળી છે, એ ભિન્ન જ છે પર્યાયથી. તો કે એ 100% ભિન્ન છે દ્રષ્ટિનો વિષય. એમાં કોઈ મચક ખાવાની વાત નથી, એમાં કોઈ એક્સક્યુઝ નથી કાંઈ કે ભાઈ આમ થોડું ઘણું આમ છે, એવું કાંઈ નથી. એ તો ભિન્ન જ છે. પણ ભિન્ન છે એ ખબર કેવી રીતે પડે તને? તો કે તું અહમ કર્યા, તું એને ભેટી પડ પેલા, તું એનો અનુભવ કરી લે પેલા એકવાર, ત્યારે તને ખબર પડશે કે આ અનુભવ તો પર્યાયમાં થાય છે ને દ્રવ્ય તો તોય જુદું જ રહે છે. એ તો અકારક ને અવેદક છે, એ તો દ્રષ્ટિનો વિષય છે. પણ પર્યાય દ્રવ્ય ઉપર આમ હાથ જ ન મૂકે, દ્રવ્યને આમ સ્પર્શ જ ન કરે પર્યાય, અને આમ જુદી જુદી રાખે, જુદી જુદી રાખે, તો કે અનુભવ નહીં થાય તને. ભિન્ન સર્વતા છે પણ કથનચિત અભિન્ન પણ થાય છે ત્યારે અનુભૂતિ થાય છે. એટલે અહીંયા એમ કહે છે કે સમ્યક દર્શનવાદી નિર્મળ પર્યાય અને આત્મા અભેદ છે. તું એને જુદા જ જોયા કર, જુદા જ જોયા કર, જુદા જ જોયા કર, તો અનુભૂતિ નહીં થાય, તો સમ્યક દર્શન છે જ નહીં તને. પછી ગુરુદેવ એમ કહે પાછા કે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે પર્યાય અને દ્રવ્ય બે અટતા નથી. એમ કહે જુદા જ રહે છે. સમ્યક દર્શન ની પર્યાય, સમ્યક જ્ઞાન ની પર્યાય, પોતામાં રહીને એમ કહે છે હું દ્રવ્ય છું. એમ કહે અહીંયા એને બે ની ભિન્નતા બતાવવી છે, અહીંયા અનુભવ કરાવવો છે. અનુભવનો વિષય જુદો અને અનુભવ થાય ત્યારની સ્થિતિ જુદી. આ બે વિષય બે રીતે એને ખ્યાલમાં આવવા જોઈએ તો આ સમજાય. ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન આદિની નિર્મળ પર્યાય અને આત્મા અભેદ છે. કે હવે હમણાં તમે એમ કહો છો કે પર્યાય ભિન્ન છે અને પાછા તમે એમ કહો છો પર્યાય ભિન્ન છે, તો કે એ રાગની પર્યાય ભિન્ન છે, સમ્યક દર્શનની પર્યાય તો સમ્યક દર્શન જ એને કહેવાય, સત્ય દર્શન જ એને કહેવાય કે જે આત્માનો અનુભવ કરે, જે આત્મા સાથે અનન્ય થાય, અભેદ થાય, એને જ ખરેખર સમ્યક દર્શન કહેવાય. પક્ષમાં તું ચડી જા અને જો તને એમ થાય કે જાણે પર્યાય તો જાણે આમ ક્યાંય અલોક આકાશમાં છે અને એ કાંઈ દ્રવ્ય તરફ જવાની નથી, દ્રવ્ય એકલું જ છે, તો કે એવું સ્વરૂપ નથી ભાઈ. દ્રવ્ય એકલું જ છે એ દ્રષ્ટિનો વિષય છે. દ્રવ્ય એકલું જ છે એમ એ ખબર ક્યાં પડે છે? તો કે એ તો પર્યાયમાં ખબર પડે છે. બસ તો એ પર્યાય અભેદ થઈ ગઈ. એ પર્યાયમાં ખબર પડી ને કે દ્રવ્ય એકલું જ છે, એનું નામ પર્યાય અભેદ થઈ ગઈ. એમ અહીંયા કહેવા માંગે છે કે સમ્યક દર્શન આદિની નિર્મળ પર્યાય અને આત્મા અભેદ છે. રાગને અને આત્માને તો સ્વભાવ ભેદ છે, કારણ કે રાગ તો ઔદયિક ભાવ છે અને આત્મા તો પરમપરિણામિક ભાવ છે, એટલે એને તો બેયને સ્વભાવને પૃથકતા જ છે, બેયને ભેદ છે, બેયના તત્વ જ જુદા છે. રાગ પરલક્ષી ભાવ છે, આત્મા છે એ તો પોતે પોતામાં પરમપરિણામિક ભાવે રહેલો છે, એટલે રાગ ને આત્માને તો સ્વભાવ ભેદ છે. આ સમ્યક દર્શન અને શુદ્ધ આત્મા અભેદ છે. સમ્યક દર્શન અને શુદ્ધ આત્મા અભેદ છે. પરિણતિ સ્વભાવમાં અભેદ થઈને પરિણમી ગઈ છે. પરિણતિ સ્વભાવમાં અભેદ થઈને પરિણમી છે એનો અર્થ એમ છે કે આપણે કાલે લીધું હતું કે ભાઈ અનંત ગુણની અનંત પર્યાયો છે એ જ્યારે એક રૂપ થઈને પરિણતિ બને છે ત્યારે એ આત્મામાં અહમપણું સ્થાપે છે એનું નામ જે આ પરિણતિ છે શ્રદ્ધાની પર્યાય તો દ્રવ્યમાં અહમ કરીને અભેદ થઈ જાય તો કે એ શ્રદ્ધામાં સમયક દર્શન થયું બીજી પર્યાય આમ જુદી રહીએ તો અનુભવ નથી એટલે પરિણતિ શબ્દ વાપરે છે ઉપર કે છે નિર્બળ પર્યાય પછી કે છે પરિણતિ તો પર્યાય જ કેવી રીતે અહીંયા પરિણતિ શું કામ કીધી તો કે પરિણતિ કહેતા અનંત ગુણની અનંત પર્યાયોનું એક રૂપ બને છે અને એક રૂપ બનીને હું દ્રવ્ય છું એમ જ્યારે એ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ને અનંત ગુણની અનંત પર્યાય એક રૂપ પરિણતિ બનીને હું છું એમ કરે છે ત્યારે એને એમ કહેવાય છે કે આ પરિણતિ સ્વભાવમાં અભેદ થઈને પરિણમી છે આત્મા પોતે અભેદપણે તે પરિણતિ રૂપે પરિણમ્યો છે જુઓ આત્મા પોતે અભેદપણે પરિણતિ રૂપે પરિણમ્યો છે હવે એ તો અપરિણામી છે એ ક્યાંથી પરિણતિ રૂપે પરિણમે તો કે ભાઈ જ્યારે દ્રવ્ય પર્યાય બે એકરૂપ દેખાય છે ત્યારે એ એમ કહેવાનું કથન પણ આવે કે ભાઈ દ્રવ્ય પરિણમ્યું દ્રવ્ય કેવું પરિણમ્યું તો કે દ્રવ્ય પર્યાય રૂપ પરિણમ્યું તો કે પર્યાય રૂપ કેવી રીતે પરિણમ્યું તો કે સમ્યક દર્શન થયું એટલે પરિણમ્યું અને પર્યાય દ્રવ્ય રૂપ પરિણમી ત્યાં તો એકમેકતા છે ત્યાં અપરિણામી અપરિણામી રહી જાય છે પર્યાય પરિણમી જાય છે પણ પર્યાય દ્રવ્ય સાથે અભેદ થઈ તો દ્રવ્ય પરિણમ્યું એમ પણ કહેવામાં આવે જો એક નાળિયેર હોય ને નાળિયેર એક નાળિયેર છે નાળિયેર હે હવે નાળિયેર છે એમાં પાણી ભરેલું છે તો ગુરુદેવ દ્રષ્ટાંત આપે ને કે છાલા કાઢ નાખો કાચલી કાઢ નાખો ઉપરની રાતળ કાઢ નાખો અને અંદરનો સફેદ ગોળો છે એ ત્રિકાળી દ્રવ્ય છે એમ કહે ગુરુદેવ હે બરાબર તો હવે ઉપરના છાલા છે એ તો શરીરમાં ગયા કાચલી છે એ કર્મમાં ગઈ હવે સફેદ ટોપરાની ઉપર રાતળ છે એ શું છે એ પુનપાપના ભાવ છે એ આશ્રવ ભાવ છે હવે આશ્રવ ભાવ કેવા છે કે એ દ્રવ્ય તો સફેદ ગોળો છે ટોપરું સફેદ હવે આશ્રવ ભાવ કેવા છે એ એટલે જુદા દેખાતા નથી છે જુદા કારણ કે એકલું ટોપરું છાલ કાઢ નાખો તો ટોપરું એકલું રહે છે જુદા પણ અત્યારે કેવા દેખાય છે જુદા નથી દેખાતા એકમેક દેખાય છે હવે તમે તમે એ શ્રીફળ હોય ને શ્રીફળને આમ તમે આમ 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 જવા દો આમ થોડુંક આગળ આમ આમ રેડવો તમે તો એકલી એની ઓલી જે ઉપરની રાતળ છે એ જ આમ જશે કે ટોપરું જશે ભેગું એકલી રાતળ જાય ને ટોપરું કેવી રીતે જાય અરે ભાઈ બધું સાથે જ જાય અહીંયા એમ કહે છે રાતળ જેમ જાય એની ભેગું ટોપરું પણ જાય તો એ પરિણમન છે અહીંયા અપરિણામી રહી અને પરિણમે છે અપરિણામી રહી અને પરિણમે છે એ પરિણમન ત્યાં એક સાથે ચાલે છે એટલે અહીંયા કહે છે કે આત્મા અભેદ રૂપે પરિણમે છે અને પર્યાય પણ આત્મા સાથે અભેદ રૂપે પરિણમે છે એમ બતાવવું છે અહીંયા એકલી આમ પર્યાય પરિણમતી હોય ને દ્રવ્ય આમ રહીએ તો દ્રવ્ય પર્યાયની અભેદતા જ ન કહેવાય તો એમ સ્વરૂપ નથી દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે જુદી વાત છે અનુભવની સ્થિતિ બતાવવી હોય ત્યારે જુદી વાત છે બે બે જગ્યાએ સત્ય બરાબર છે એ રીતે એને સમજવું જોઈએ અનુભવના કાળે કોઈ પણ પ્રકારનો દ્રવ્ય પર્યાયનો ભેદ વિકલ્પ રહેતો નથી એનું નામ જ અનુભવ છે તો કે અનુભૂતિને અનુભૂતિ તે જ આત્મા કીધો ચૌદમી ગાથામાં ચૌદમી ગાથા સમયસારની છે એમાં અનુભૂતિને આત્મા કીધો પેલા કે અબજ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત એવા પાંચ ભાવો સ્વરૂપ આત્મા છે તે ત્રિકાળી દ્રવ્ય છે પછી કે તે ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈને જે પર્યાય પરિણમી તે અનુભૂતિ પણ આત્મા છે તો કે અનુભૂતિનો વિષય અને અનુભૂતિ એના કોઈ ભેદ જ ત્યાં દેખાતા નથી માટે અનુભૂતિ કયો તો પણ આત્મા અનુભૂતિનો વિષય કયો તો પણ આત્મા એમ અહીંયા કહે છે કે જે દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમ્યો તે પણ આત્મા છે અને દ્રવ્ય પણ આત્મા છે આત્મા પોતે અભેદપણે તે પરિણતિ રૂપે પરિણમ્યો છે તેમાં ભેદ નથી ત્યાં કોઈ દ્રવ્ય પર્યાયના ભેદ નથી, પરિણતિ કે ત્રિકાળી દ્રવ્ય એવા કોઈ ભેદ નથી, માટે તેને ખરેખર આત્મા જ કહેવામાં આવે છે. ત્યાં જો એમ કહે કે આ પર્યાય પરિણામી છે અને દ્રવ્યની સન્મુખ પર્યાય થઈ છે તો અનુભૂતિ નથી ત્યાં. ત્યાં જો એને એમ થાય કે વેદન તો પર્યાયમાં આવે છે અને દ્રવ્ય તો અવેદક છે તો અનુભૂતિ નથી. ત્યાં તો માત્ર જ્ઞાન આનંદ રૂપી ભગવાન આત્મા જ ખરેખર જામેલો પડ્યો છે. ત્યાં કોઈ વિકલ્પો કે ભેદ હોતા જ નથી, એનું નામ ખરેખર અનુભૂતિ કહેવામાં આવે છે. અનુભૂતિનો પ્રકાર એવો હોય છે કે કોઈ પણ પ્રકારના વિકલ્પોની ઉત્પત્તિ ન થાય અને જાણવું પૂરેપૂરું રહે એને અનુભૂતિ કહેવામાં આવે છે. કોઈ એમ કે વિકલ્પ નથી ને એટલે આત્માનું જાણવું થાય છે અને આનંદ આવ્યો એનું પણ જાણવું થાય છે, એવું સોપર પ્રકાશકપણું અનુભૂતિમાં પણ જીવંત છે. અને કોઈ એમ કહે કે ભાઈ ના, અહીંયા પર્યાયનો આનંદ આવ્યો એનું જાણવું ન થાય, ખાલી એકલો આત્મા જ અભેદપણે અનુભવાતો હોય તો કે તો એને અનુભૂતિ નથી. જ્ઞાનમાં જાણવું ચાલુ છે અને કોઈ પણ પ્રકારના વિકલ્પ નથી, વિકલ્પ પૂર્વક જાણવું નથી, જ્ઞાનપૂર્વક જાણવું ચાલે છે, એને વાસ્તવિક જાણવું કહેવામાં આવે છે. જેવું દ્રવ્ય છે એવું જાણે છે, જેવા ગુણો છે એવું જાણે છે, જેવો પર્યાયમાં આનંદ આવ્યો એવું જાણે છે, એવું જાણવું નિર્વિકલ્પ દશાના કાળમાં, નિર્વિકલ્પ દશા અસંખ્ય સમય રહીએ ત્યારે પણ અસંખ્ય સમય સુધી આખું અભેદપણે જાણવું જાણનારનું ચાલ્યા જ કરે છે અને એને આનંદ આવ્યો એ આનંદનું પણ એને જ્ઞાન વર્તે છે. આનંદનું જ્ઞાન વર્તે છે એટલે તો એને ખબર પડે છે કે હવે હું મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યક દ્રષ્ટિ થઈ ગયો એમ. એ અનુભૂતિના નિર્વિકલ્પ દશાના કાળમાં આનંદ આવે છે. એ વિકલ્પમાં આવે ત્યારે એને ખબર નથી પડતી કે આનંદ આવ્યો હતો એમ. વિકલ્પમાં આવે ત્યારે તો એને એવો વિકલ્પ ચાલુ થાય છે કે આવો આનંદ હતો એમ. અંદર તો જાણવું ચાલુ હોય છે. જાણવા અને વિકલ્પમાં મોટો ફરક છે. જાણવું છે એ વિકલ્પ નથી, જાણવું છે એ સ્વભાવ છે જ્ઞાનનો. પણ જાણવું સ્વભાવ જ્ઞાનનો છે એ ત્યારે એને અહીંયા જ્ઞાનાત્મક વિકલ્પ કોઈ ચાલવા માંડે તો અનુભૂતિ ચ્યુત થઈ જાય છે, તો વિકલ્પમાં આવી ગયો એ જીવ. એટલે એવી બધી ઘણી વાતો છે આ બધી. આ ગુરુદેવ સ્પષ્ટ કરે છે ને, એટલું બધું ચોખ્ખું કરે, એટલું બધું ચોખ્ખું કરે છે કે સર્વાંગી આપણે સમજીને બહુ આનંદ આવે. આત્મા પોતે અભેદપણે તે પરિણતિ રૂપે પરિણમ્યો છે, તેમાં કોઈ ભેદ નથી. વ્યવહાર સમ્યક દર્શન જે વિકલ્પ રૂપ છે તે કાંઈ આત્મા સાથે અભેદ નથી. વ્યવહાર સમ્યક દર્શન વિકલ્પ રૂપ એટલે આપણે અશુદ્ધ પર્યાયો લીધી તે સમ્યક દર્શન આદિની શુદ્ધ પર્યાયો અને ત્રિકાળી દ્રવ્ય પરમ પારિણામિક ભાવ. આ ત્રણ વસ્તુ એકદમ જ્ઞાનમાં બરાબર ગોઠવાઈ જાય ને, એક ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ શાશ્વત દ્રષ્ટિનો વિષય, પર્યાયના બે ભેદ, એક શુદ્ધ પર્યાય અને એક અશુદ્ધ પર્યાય, પછી એને બધો ખ્યાલ આવવા માંડે કે અત્યારે અશુદ્ધ પર્યાય ચાલે છે તો કે હા, એ રાગ ચાલે છે તો કે ભાઈ એ તો પરના લક્ષ્ય થયો છે એટલે એ પરદ્રવ્ય છે, તો કે શુદ્ધ પર્યાય તો કે હજી પ્રગટ નથી થઈ, તો કે પ્રગટ કરવા માટે શું કરવું તો કે આત્માનો આશ્રય લે. આત્મા કેવો છે? ત્રિકાળી છે, શુદ્ધ છે, અખંડ છે, અનન્ય છે. અનંતી શુદ્ધ પર્યાયોનો પિંડ એવો ગુણ છે અને એવો ગુણ છે, એવા અનંત ગુણનો ધણી એવો એક ત્રિકાળી દ્રવ્ય છે. તું એનો મહિમા કર અંદરથી, તું એનો વિશ્વાસ લઈ આવ અંદરથી, તો તારી રાગાદીની પર્યાય ચાલી જશે અને ત્યાં વિતરાગતા થઈ જશે. અહીંયા જ્ઞાન અને જ્ઞાયકનો જેટલો ભેદ પડે ને, જેટલો જ્ઞાન ને જ્ઞાયકનો ભેદ પડે એટલો ત્યાં ચારિત્રની પર્યાયમાં રાગ થાય, શ્રદ્ધાની પર્યાયમાં મિથ્યાત્વ થાય. અહીંયા જ્ઞાન ને જ્ઞાયકની જેટલી અભેદતા થાય એટલી ત્યાં ચારિત્રની પર્યાયમાં વિતરાગતા થાય, શ્રદ્ધાની પર્યાયમાં સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થયા પછી પણ જેટલો અહીં ભેદ પડે ને તો ત્યાં રાગ થાય, અને જેટલો અહીં અભેદ થાય ને એટલી ત્યાં વિતરાગતા થાય. બેરોમીટર અહીંયા છે આખું જ્ઞાન ને જ્ઞાયકમાં. શુદ્ધતા ને અશુદ્ધતા તમારે જો સિદ્ધ કરવી હોય ને તો અહીંયા ભેદ પડ્યો ને એટલે વા અશુદ્ધતા જ હોય, અહીંયા અભેદ થયો ને તો અહીંયા શુદ્ધતા જ હોય. આનું એનું અહીંયા છે, થર્મોમીટર અહીંયા છે. જેમ થર્મોમીટર જેવો મૂકો ને એવો તાવ તરત આવી જાય, ખબર પડી જાય કે આટલો તાવ છે. હવે એ થર્મોમીટર હારે તાવને સંબંધ નથી કાંઈ બિલકુલ, એ તો ઇફેક્ટ બતાવે છે એની. એમાં જ્ઞાન ને જ્ઞાયક જ્યાં ખ્યાલમાં આવે તેની ઇફેક્ટ બહાર આવે છે કે જ્ઞાન ને જ્ઞાયક અભેદ થઈ ગયા અહીંયા વિતરાગતા જ હોય, જ્ઞાન ને જ્ઞાયકમાં ભેદ પડ્યો અહીંયા રાગ જ હોય. આ નિયમ, રાગ પૃથક છે, જ્ઞાન ને જ્ઞાયક પૃથક છે, વિતરાગતા પણ પૃથક છે અને જ્ઞાન ને જ્ઞાયક પૃથક છે. કારણ કે જ્ઞાન ને જ્ઞાયક અનાદિ અનંત છે, વિતરાગતા નવી નવી થાય છે, રાગ નવો નવો થાય છે, રાગ ચાલ્યો જાય છે, વિતરાગતા રહી જાય છે, પણ એ ચારિત્રની શુદ્ધિ છે. આ જ્ઞાન ને જ્ઞાયક છે એ અનન્ય અને અભેદ, અનન્ય અને અભેદ, અનન્ય છે અને અભેદ થાય છે, અનન્ય છે અને અભેદ થયા કરે છે. જેમ જેમ અનન્યનું અભેદપણું થતું જાય એમ એમ જીવ વિજ્ઞાન ઘન થતો જાય છે, જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય તેમ તેમ આશ્રવોથી નિવર્તતો જાય છે. આવી એક પદ્ધતિ જ્ઞાનમાં એકદમ ગોઠવાઈ જાય ને કે જે આ ભેદ પડ્યો જ્ઞાનનો, આ જાણવું થયું, ભેદ પડ્યો તો વિકલ્પ ચાલુ થઈ ગયો. વિકલ્પ એટલે રાગ, ભેદનું નામ વિકલ્પ, એ વિકલ્પ કયો? તો કે રાગ. અભેદનું નામ નિર્વિકલ્પ, તો કે એ નિર્વિકલ્પ પણ કેવું? તો કે વિતરાગતા. બસ અહીંથી આખું બેરોમીટર છે જ્ઞાન ને જ્ઞાયક થી, કારણ કે એ બે વસ્તુ એની છે. જ્ઞાયક તે અંશી છે, જ્ઞાન તે અંશ છે, એ બે વસ્તુ એની છે. ઓલી જેટલી નવી નવી થાય છે ને એ બધી રાગ હો તો એ કર્મ સાપેક્ષ છે, વિતરાગતા હોય તો પણ કર્મના અનુદયની સાપેક્ષતા છે, બેમાં સાપેક્ષતા છે. આ જ્ઞાન ને જ્ઞાયક સ્વભાવ છે, એમાં કોઈ સાપેક્ષતા નથી, બધું નિરપેક્ષ છે. એવી જ્યારે નિરપેક્ષતાની એને ખબર પડી જાય છે ત્યારે એને એની ઇફેક્ટ બહાર ખ્યાલ આવે છે. તમારે સમજી લેવું કે મિથ્યાત્વ જ્યાં સુધી ચાલતું હોય ને ત્યાં સુધી અહીં જ્ઞાન ને જ્ઞાયકનો ભેદ ચાલતો હોય. સમ્યક દર્શન થાય ને એટલે જ્ઞાન ને જ્ઞાયક અભેદ જ હોય, તો જ સમ્યક દર્શનની પ્રગટતા થાય. પ્રગટતા થાય જ નહીં નહીતર. બધું પ્રમાણ જ્ઞાન ને જ્ઞાયકથી નીકળે છે. શ્રદ્ધા તો ઇફેક્ટ છે એની, શ્રદ્ધા જે મોરછાપ મારે છે સમ્યક થાય છે, એ જ્ઞાન ને જ્ઞાયકની અભેદતાની બહાર ઇફેક્ટ આવી છે. જ્ઞાન ને જ્ઞાયકમાં ભેદ પડે એનો અર્થ જ બહારમાં મોહ રાગ દ્વેષની પ્રવૃત્તિ ચાલુ છે એમ અહીંયા કહેવા માંગે છે. એવું સ્વરૂપ છે, એવું સ્વરૂપ જ્ઞાનીઓ બતાવી ગયા છે. આત્મા પોતે અભેદપણે તે પરિણતિ રૂપે પરિણમ્યો છે, તેમાં ભેદ નથી. વ્યવહાર સમ્યક દર્શન જે વિકલ્પ રૂપ છે તે કાંઈ આત્મા સાથે અભેદ નથી. અશુદ્ધ પર્યાય અભેદ નથી, શુદ્ધ પર્યાય અભેદ થાય છે એને પણ કોઈ અપેક્ષાએ વ્યવહાર કહેવામાં આવે છે. જ્યારે ત્રિકાળી દ્રવ્ય નિશ્ચય કેવો હોય તો શુદ્ધ પર્યાય અભેદ થઈ વ્યવહાર છે, અને અશુદ્ધ પર્યાય છે એ તો અજ્ઞાનમાં જાય છે. એમ કરીને અહીંયા આટલી બધી વાત આ એક એક બોલમાં ગુરુદેવ આટલું બધું સ્પષ્ટીકરણ કરવા માંગે છે. હજી તો આપણે હજી આનો અંદરનો વિષય તો ઘણો ઓછો ખોલીએ છીએ, કે આમાં તો કેટલું બધું રહસ્ય ભરેલું છે. આ એક એક બોલમાં એટલી બધી પૂજ્ય ગુરુદેવશ્રીને વાત કરવી હોય છે કે એ તો પછી સંક્ષિપ્તમાં થોડુંક કહીને બીજે વિષય ચડી જાય ગુરુદેવ પણ. કેટલું કીએ પછી એને એમ ખબર હોય કે હવે જીવોની યોગ્યતા હશે ને એ પાછો આને ખોલશે. પોતાની કોઈની યોગ્યતા હોય તે પોતે પોતાનો વિચાર કરી શકે ને, એ વિચાર કરે તો એનું કામ થઈ જાય. હે, જ્ઞાનીઓ તો કહેતા જાય ને ચાલ્યા જાય, જ્ઞાનીઓ કહેતા જાય ને ચાલ્યા જાય. જ્ઞાનીઓ કેવા હોય? દેખે છતાં નહીં દેખતો, બોલે છતાં નહીં બોલતો, ચાલે છતાં નહીં ચાલતો, એવો તત્વ સ્થિત અડોલ એને જ્ઞાની કહેવાય. બોલે છતાં એ કે હું બોલતો નથી, ચાલે છતાં કે હું ચાલતો નથી, એવું કોઈ તત્વ સ્થિત અડોલ પણ જ્ઞાનીનું હોય છે, એવો જ્ઞાનીનું સ્વરૂપ હોય છે. એવો જ્ઞાની પોતાના સ્વરૂપમાં એવો ઢીમ થઈને જામી ગયા હોય છે જ્ઞાની કે ખરેખર એનું જ્ઞાન પણ કદી છોડતા જ નથી. એ અંશ કયો તો પણ જ્ઞાયક સાથે જોડાયેલો રહ્યો છે, પરિણતિ કયો તો જ્ઞાયક સાથે જોડાયેલી રહી છે. ઉષુદ ઉપયોગ તો કોઈ કોઈ વાર આવે છે, સમ્યક દ્રષ્ટિને તો કોઈ કોઈ વાર આવતો હોય છે, પંચમ ગુણ સ્થાન વાળાને થોડો જલ્દી જલ્દી આવે છે, મુનિરાજને અંતર્મૂર્તમાં આવવો જોઈએ. અને કોઈ મુનિરાજ જગન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ મુનિરાજ હોય કે જે હમણાં શ્રેણી ચડીને મોક્ષે જવાના છે, એને તો પોણી સેકન્ડના અડધા ભાગમાં અનુભૂતિ આવ્યા કરતી હોય. પોણી સેકન્ડનો અડધો ભાગ, અને પોણી સેકન્ડનો વિકલ્પ, પોણી સેકન્ડના અડધા ભાગમાં એની અનુભૂતિ ચાલતી હોય એને એમ કહેવાય કે હાલતા ચાલતા સિદ્ધ ચાલ્યા જાય છે. હમણાં સપક શ્રેણી ચડી અને હમણાં એ કેવળ જ્ઞાનનો ભડકો કરી અને ખરેખર હમણાં સિદ્ધ દશામાં બિરાજમાન થઈ જવાના છે, એવી મુનિરાજની સ્થિતિ હોય છે. ત્રણ પ્રકારના આવે એમાં મુનિરાજ, જગન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ મુનિરાજની સ્થિતિ કોઈ આવી હોય છે. એટલે આ જ્ઞાનીઓની જે ચર્ચા હોય છે, જ્ઞાનીઓ જે આપણને કહેતા હોય છે, એ ખરેખર આપણે પહેલામાં પહેલા સમજણમાં યથાર્થપણે લેવાની જરૂર છે. પેલામાં પેલો છે ને ઠેકડો ન મારવો સમ્યક દર્શન કરવા માટે, કે જલ્દી હું અહમ કરી લઉં, જલ્દી હું અહમ કરી લઉં. અહમ કરવાનું હોતું જ નથી, સમજણ થાય ને એટલે અહમ સહજ થઈ જાય છે. અહમ કરવાનો પ્રયત્ન બહુ કરે છે ને એ વિકલ્પમાં જ હોય છે, અને જે સમજણ યથાર્થ કરતો હોય છે ને એને અહમ છે ને એકાએક થઈ જાય છે. કેવું? અહમ એકાએક થઈ જાય છે. પદ્મનંદી આચાર્યએ કીધું છે કે અનુભવ છે ને એકાએક થાય છે, એકાએક સ્વસંવેદન થઈ જાય છે. એને ખબર ન હોય કે હમણાં આવી રીતે સ્વસંવેદન થઈ જશે, એકાએક થઈ જાય. એ કેવી રીતે એકાએક થતું હશે? એની સમજણનો પ્રકાર એકદમ ચાલવા માંડ્યો હોય, જોરશોર પૂર્વક ચાલવા માંડ્યો હોય, યથાર્થતા એકદમ આવવા માંડી હોય સમજણમાં, જ્ઞાનમાં. તો એ જ્ઞાનમાં યથાર્થ સમજણતા આવે તો એ જ્ઞાનની પાછળ જ છે ને શ્રદ્ધા હોય છે. જ્યાં જ્ઞાન નાયક તરફ ઢળવાના પુરુષાર્થે ચડે છે ત્યાં શ્રદ્ધા અહમ કરી લે છે. એ સહજ એક પ્રક્રિયા છે. એને કોઈ જોર કરીને હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું બોલવા માંડે એટલે થઈ જાય એવું કાંઈ છે નહીં ભાઈ. શું? એવું કોઈને થતું નથી. એમ સમજણ હોય એને પ્રતીતિનો વિષય પકડાઈ જાય છે, એની પ્રતીતિ થવાનો કાળ પાકી જાય છે. પણ બધું કામ સમજણ ઉપર આધારિત છે. જ્ઞાનમાં યથાર્થ સમજણ નથી હોતી અને શ્રદ્ધાના કોરા વિકલ્પ કર્યા કરે તો એમાં કાંઈ કામ થાય એવું છે નહીં. એટલે આ સમજણનો માર્ગ છે. સમજણ યથાર્થ બધી હોવી જોઈએ. દ્રવ્ય કેવું, ગુણ કેવા, અસંખ્ય પ્રદેશ કેવા, એમાં સુત પર્યાય કેવી, અસુત પર્યાય કેવી, બહુ થોડુંક છે આમ. હે અક્ષયભાઈ, તમે કેવડો મોટો વેપાર કરો છો, હે એની અપેક્ષા આ બે ચાર વસ્તુ સમજવી એમાં સામાન્ય વાત છે. મને બહુ મોટું કામ કાંઈ છે નહીં આમાં, બહુ થોડું કામ છે. આપણે વારંવાર કહીએ છીએ કે દોષ બે જ છે, અભિપ્રાયનો અને અસ્થિરતાનો. અભિપ્રાયનો તો એક સમયમાં જાય, એક જ સમય લાગે, જાજો વાર ન લાગે જાજી. અભિપ્રાય પલટાતા વાર જ ન લાગે. સમજણ થઈ અભિપ્રાય પલટાણો, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. અસ્થિરતામાં થોડો ઘણો કાળ લાગે. એ હવે આમ તો અંતર્મુટની સ્થિતિ કહે છે, બહુ જાજી નથી હોતી. પણ હવે આ પંચમ કાળના જીવો અહીંયા એવા જ આવે એટલે એને થોડુંક પાછું ટાઈમ વધી જાય થોડોક, બાકી તો થોડુંક થોડુંક છે બહુ. એટલે કાંઈ દોષ બહુ મોટા થયા જ નથી. શું? અને દોષને યાદ કરવા વાળા છે ને એને દોષ કોઈથી જાતા નથી, એને દોષ બેવડાય છે. ગુણને યાદ કરે છે એના દોષ ઉત્પન્ન થતા નથી. એટલે ગુણ અને ગુણીને યાદ કરવો, એના જ્ઞાનને યાદ કરવો, એના સ્વભાવને યાદ કરવો, મહિમા એનો લઈ આવવો, અહીંથી જ ઉપડવું. કાલે જ આવ્યો તો બોલ કે અજ્ઞાની હોય એને પણ પેલામાં પેલા આત્માની જ વાત કરવી, તો કે આત્માની જ વાત કરવી. એને એમ ન કેવું કે તું મોહી છો, તું રાગી છો, તું મિથ્યા દ્રષ્ટિ છો, અને અનાદિનું મિથ્યા દર્શન ચાલે છે એટલે હજી મિથ્યા દર્શન ટાળવામાં ઘણો કાળ લાગશે તારો. તું બધું સમજણ કર, તું આમ કર. એકવાર એક જ્ઞાની હતા, સમજા બે મિનિટ લઉં છું કહી દઉં. તો એ જ્ઞાનીને એક શિષ્ય આવ્યો એની પાસે. એ શિષ્યનો તરભરાટ એટલો બધો, એટલી બધી આમ તાલાવેલી એની તત્વ સમજવાની, ખૂબ તાલાવેલી વાળો જીવ. અને જ્ઞાની પાસે આવ્યો તો જ્ઞાનીને પ્રશ્ન પૂછવા માંડ્યો કે આનું કેવી રીતે, આનું કેવી રીતે, આનું કેવી રીતે, આનું કેવી રીતે. ખૂબ ચતુર અને પાછી એકદમ તીખી ધારવાળો જીવ. જ્ઞાનીને ખબર પડી ગઈ કે આ જીવની પરિણતિ સોલિડ છે અને આ હમણાં તાત્કાલિક પામી જવાનો છે. તો એ જ્ઞાનીએ એને એને કાંઈ ખબર નહોતી શિષ્યને. શું? કે આઠ કર્મ કોને કહેવાય ને, દ્રવ્ય કર્મ કોને કહેવાય, નવ કર્મ કોને કહેવાય, ભાવ કર્મ કોને કહેવાય ને, પ્રમાણ એટલે શું ને, નહીં એટલે શું, નિક્ષેપ એટલે શું ને, એને કાંઈ ખબર નહોતી. જ્ઞાની એને એટલો જ ઉપદેશ આપ્યો કે તું શુદ્ધાત્મા છો, તારામાં કાંઈ થયું નથી, તું એટલો જ વિચાર તારો આગળ ચલાવ, તારું કલ્યાણ થઈ જશે. એ જ્ઞાની એને એમ ન કહે કે તો ઘણા અડખા પડખા છે, આ બધો ઘણું છે, પેલા તો તારે શાસ્ત્ર વાંચવા પડશે, પેલા તો આમ કરવું પડશે, તું તો અનાદિનો અજ્ઞાની છો, કેટલું બધું મિથ્યા તો તારું ગાડું થઈ ગયું છે અને તું આવા પ્રશ્ન પૂછસ, એમ જ્ઞાની ન કહે. જ્ઞાની એની તાલાવેલી જોવે ને એને ખબર પડી જાય કે આની યોગ્યતા પાકવાનો સ્વકાળ હમણાં આવવાનો છે. એટલે એ એને એવો જ ઉપદેશ આપે કે તું શુદ્ધાત્માનું રટણ કર, જ્ઞાન લક્ષણને યાદ કર અને લક્ષને પકડી લે. બસ તારી વાત તારે એટલું જ કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી. એને એમ ન કે બહુ અળખા પડખા છે ભાઈ. તો ઓલો એટલી તરવરાટ લઈને આવ્યો હોય અને એકદમ ઓલો ઢીલો પડી જાય. એમ ગુરુદેવની કોઈ તત્વની તીખી વાત સાંભળે અને કોઈ એને એમ કે તું મિથ્યા દ્રષ્ટિ છો ભાઈ, તું રાગી છો, અનાદિનો તું રાગી છો, તું મોહી છો, તો ઓલાનું અજ્ઞાન જાય જ નહીં ક્યારેય, કારણ કે એ રટણ જ કર્યા કરે. એટલે આ વાત એવી છે કે ઉપડવાનું છે અંદરથી. અંદરથી જે જીવ નથી ઉપડતો ને એનું કામ મુશ્કેલ છે બહુ. ન થાય એમ તો ન કહેવાય, કારણ કે ગુરુદેવના બધા શિષ્યો પામવાના છે, પણ મુશ્કેલ થઈ જાય. કાળ ઘણો વયો જાય, માન માન આ મનુષ્ય પર્યાય મળી અને માન માન એમાં આવા ગુરુનો યોગ થયો, હે, અને એમાં જો આપણે પામી નહીં તો પછી કોને ખબર ક્યારે વારો આવે. એટલે બહુ ઝડપથી પુરુષાર્થ ઉપાડવા જેવો છે, બાહ્યના કામને તાળા મારવા જેવા છે, અને પાછી ચાવી ખિસ્સામાં રાખવા જેવી નથી. શું એટલે એવી રીતે પુરુષાર્થ જો ચાલશે ને ભાઈ, તો જ આ ગુરુદેવે કીધું નહીં અંદર બેસશે. નહીતર વાત પૂરતી વાત તો બધાને ખબર હોય છે કે અહીંથી હું વાત કરું છું, તમને કોઈ નથી ખબર એવું થોડું છે. બધાને ખબર છે કે ભાઈ સ્વરૂપ આવું છે, પણ એની દ્રઢતા, એની મક્કમતા, એની પુરુષાર્થ, એની પાછળ પડવું, એના વલણનો વેગ કરવો, એનું ચિંતન નિરંતર કરવું, ધારાવાહિક એની પાછળ પડી જવું, એ નિરંતરતા, એની સતતતા જો ન રહીએ તો આમાં આ ખલેલ પૈડા કરે ને વારંવાર, તો આ માર્ગમાં કાર્ય થતું નથી. એટલે આ જે અહીંયા જે બોલ આવે છે ને એ ખૂબ સુંદર બોલ છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.